એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજની આપણી ચર્ચા એક એવા ઐતિહાસિક વ્યક્તિત્વ પર છે જેમના વિશે કદાચ સૌથી વધુ લખાયું છે, બોલાયું છે અને હા, વિવાદ પણ થયો છે. પૈગંબર મુહમ્મદ. જ્યારે પણ એમનું નામ આવે ત્યારે મોટાભાગે બે જ ચિત્રો સામે આવે. એક તરફ અત્યંત શ્રદ્ધા અને ભક્તિનું અને બીજી તરફ ટીકા અને વિરોધનું. પણ સત્ય આ બે અંતિમોની વચ્ચે ક્યાંક છે, ખરું ને?
બિલકુલ. અને આ જ જટિલતાને સમજવાનો પ્રયાસ આપણા આજના સ્ત્રોત કરે છે. આપણે જોનાથન એસી બ્રાઉનના બે પુસ્તકો મોહમ્મદ અને મોહમ્મદ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આધાર લઈ રહ્યા છીએ. આ પુસ્તકોનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે પૈગંબર મોહમ્મદને કોઈ એક એમ કે એક પક્ષીય દૃષ્ટિકોણથી ન જોવા.
એટલે કે માત્ર એક સંત કે માત્ર એક યોદ્ધા તરીકે નહીં.
બરાબર. પણ તેમને સાતમી સદીના અરબસ્તાનના સામાજિક, રાજકીય અને ધાર્મિક સંદર્ભમાં એક જટિલ ઐતિહાસિક વ્યક્તિ તરીકે સમજવા.
તો ચાલો આ ચર્ચામાં ઊંડા ઉતરીએ, એ જાણવાનો પ્રયાસ કરીએ કે એક ઐતિહાસિક વ્યક્તિ અને વિશ્વના એક મોટા ધર્મના કેન્દ્રબિંદુ આ બંને ભૂમિકાઓને એકસાથે કેવી રીતે સમજી શકાય. પણ એ પહેલાં આટલા સંવેદનશીલ વિષય પર લખનાર લેખક વિશે જાણવું જરૂરી છે. આ જોનાથન એસી બ્રાઉન કોણ છે?
હા, આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. જોનાથન બ્રાઉન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ઇસ્લામિક સભ્યતાના પ્રોફેસર છે. એમની પૃષ્ઠભૂમિ બહુ રસપ્રદ છે. તેઓ પશ્ચિમી શૈક્ષણિક જગતમાંથી આવે છે. શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે અને તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે.
ઓ, આ તો બહુ જ રસપ્રદ સંયોજન છે. એક તરફ પશ્ચિમી શૈક્ષણિક પદ્ધતિ જે દરેક વસ્તુ પર પુરાવાના આધારે શંકા કરે અને બીજી તરફ આસ્થા. તો લેખક આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે?
તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ જ એમની ખાસિયત છે. જુઓ, તેઓ પશ્ચિમી ઐતિહાસિક વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એટલે કે દરેક વાતને આંધળી રીતે નથી સ્વીકારતા. પણ સાથે સાથે તેઓ ઇસ્લામિક પરંપરાને અંદરથી સમજે છે, કારણ કે તેઓ પોતે એ પરંપરાનો ભાગ છે. અને પરંપરાગત શ્રદ્ધાળુઓની જેમ માત્ર બચાવની મુદ્રામાં પણ નથી.
એક મધ્યમ માર્ગ.
હા, એક સંતુલિત દ્રષ્ટિકોણ.
તો પછી આ પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? તે આપણને મોહમ્મદ વિશે એવું શું નવું શીખવે છે જે સામાન્ય રીતે ચર્ચામાં નથી આવતું?
પુસ્તકોનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે મોહમ્મદ કોઈ એક સ્થિર ઐતિહાસિક પાત્ર નથી.
સ્થિર નથી મતલબ?
મતલબ એક જીવંત અને વિકસતો વારસો છે. લેખક કહે છે કે એમની છબીને સદીઓથી જુદી જુદી પેઢીઓએ પોતાની જરૂરિયાત અને સમજણ મુજબ ઘડી છે.
રસપ્રદ. પણ અહીંયા એક મૂળભૂત પ્રશ્ન મારા મનમાં આવે છે. આપણે 1400 વર્ષ પહેલાંની વાત કરી રહ્યા છીએ. આપણને કેવી રીતે ખબર પડે કે ખરેખર શું થયું હતું?
ખૂબ જ સારો પ્રશ્ન. મુખ્ય સ્ત્રોત તો કુરાન છે, જેને મુસ્લિમો ઈશ્વરનો શબ્દ માને છે, મોહમ્મદની પોતાની રચના નહીં. પણ કુરાન કોઈ જીવનચરિત્ર નથી. એમાં એમના જીવનની વિગતો ઓછી છે.
તો પછી ઇતિહાસકારો શેના પર આધાર રાખે છે?
મુખ્યત્વે બીજા બે સ્ત્રોતો પર. એક છે સીરા, એટલે કે એમના વિસ્તૃત જીવનચરિત્રો, અને બીજું છે હદીસ, એટલે કે એમના કથનો અને કાર્યોના અહેવાલો.
પણ તમે કહ્યું કે એ એમના મૃત્યુ પછી લખાયા હતા.
હા, અહીં જ ઇતિહાસ અને આસ્થા વચ્ચેનો સંઘર્ષ શરૂ થાય છે. આ ગ્રંથો પૈગંબરના મૃત્યુના લગભગ એક સદી કે તેથી વધુ સમય પછી લખાયા.
એક સદી પછી? તો પછી એની વિશ્વસનીયતાનું શું?
બરાબર. એટલે જ ઘણા પશ્ચિમી ઇતિહાસકારો શંકા કરે છે. પણ તેની સામે પરંપરાગત મુસ્લિમ વિદ્વાનોએ એક અદ્ભુત પદ્ધતિ વિકસાવી હતી, એક પ્રકારની ડિટેક્ટિવ પદ્ધતિ જેને ઇસ્નાદ કહેવાય છે.
ઇસ્નાદ? એ શું છે?
ઇસ્નાદ એટલે કથનની સાંકળ. કોઈ પણ વાત માટે તેઓ તપાસે છે કે આ વાત કોણે કોણે કહી. જેમ કે એ બીને કહ્યું, બી સીને કહ્યું, સી ડીને કહ્યું કે તેણે પૈગંબરને આમ કરતા જોયા હતા. પછી એ સાંકળમાં રહેલા દરેક વ્યક્તિના ચારિત્ર્ય અને યાદશક્તિની તપાસ કરે. શું તેઓ ભરોસાપાત્ર હતા? શું એમની યાદશક્તિ સારી હતી?
વાહ, આ તો ખરેખર ઊંડાણપૂર્વકનું કામ છે.
હા, આ એક આખું વિજ્ઞાન છે.
તો આ ઇતિહાસ અને આસ્થાની ગૂંચવણને સમજવા માટે કદાચ શ્રેષ્ઠ રસ્તો એમના જીવનના પ્રવાહને અનુસરવાનો છે. ચાલો મક્કાથી શરૂઆત કરીએ. સાતમી સદીનું મક્કા કેવું હતું?
લેખક અહીં એક સામાન્ય ભ્રમણાને તોડે છે. મક્કા કોઈ પછાત રણપ્રદેશ નહોતો, એ તો આંતરરાષ્ટ્રીય વેપારનું એક ધમધમતું કેન્દ્ર હતું, એક પ્રકારનું કોસ્મોપોલિટન શહેર.
અને સમાજ કેવો હતો ત્યાંનો?
કબીલા પ્રથા હતી, પણ સાથે સાથે મૂડીવાદના શરૂઆતના લક્ષણો પણ હતા. ખૂબ ધનવાન લોકો હતા, અને બીજી તરફ ગરીબો, ગુલામો અને અનાથોનું શોષણ પણ થતું હતું.
તો આવા સમાજમાં મોહમ્મદનો સંદેશ શું હતો? શું એ ફક્ત ધાર્મિક હતો?
ના, એના સામાજિક આર્થિક પહેલું પણ હતા. મુખ્યત્વે ત્રણ બાબતો પર ભાર હતો. પહેલું, એકેશ્વરવાદ, એટલે કે એક જ ઈશ્વર. બીજું, સામાજિક ન્યાય, ગરીબો અને જરૂરિયાતમંદોની સંભાળ. અને ત્રીજું, મૃત્યુ પછીના જીવનની જવાબદારી, કે દરેકને પોતાના કર્મોનો હિસાબ આપવો પડશે.
અને આ સંદેશ સીધો જ મક્કાની સત્તાધારી કુરેશ જનજાતિના હિતો પર પ્રહાર હતો.
બિલકુલ, કારણ કે કુરેશની સત્તા અને આવકનું મોટું સ્ત્રોત કાબા હતું, જ્યાં અરબસ્તાનના અલગ અલગ કબીલાઓની લગભગ 360 મૂર્તિઓ હતી.
એટલે આખો વેપાર એના પર ચાલતો હતો.
હા, મોહમ્મદનો એકેશ્વરવાદનો સંદેશ સીધો જ આખા અર્થતંત્રના પાયા પર ગા હતો. એટલે જ એમને અને એમના શરૂઆતના અનુયાયીઓને ભયંકર અત્યાચાર સહન કરવો પડ્યો.
અને આ અત્યાચાર એટલો વધ્યો કે આખરે તેમને પોતાનું શહેર છોડીને જવું પડ્યું. આ ઘટના હિજરત એક મોટો વળાંક ગણાય છે.
હા, મદીનામાં સ્થળાંતર એમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. અહીં એમની ભૂમિકા ધર્મૂળથી બદલાઈ જાય છે.
કેવી રીતે?
મક્કામાં તેઓ એક દબાયેલા લઘુમતી સમુદાયના ઉપદેશક હતા. મદીનામાં આવીને તેઓ માત્ર એક ધર્મપ્રચારક નથી રહેતા, પણ એક રાજકીય નેતા, એક ન્યાયાધીશ અને એક નવા સમાજના વડા બની જાય છે.
અને અહીં જ તેઓ મદીનાના બંધારણની સ્થાપના કરે છે, ખરું ને? એની ખાસિયત શું હતી?
આ દસ્તાવેજ ખરેખર એના સમય કરતા ઘણો આગળ હતો. એના દ્વારા એમણે મક્કાથી આવેલા મુસ્લિમ શરણાર્થીઓ, મદીનાના સ્થાનિક મુસ્લિમો અને ત્યાં વસતા યહૂદી કબીલાઓ, આ બધાને એક સમુદાય એટલે કે ઉમ્મા તરીકે જોડ્યા.
એક પ્રકારનો સામાજિક કરાર.
હા, જેણે કહ્યું કે આપણે બધા અલગ અલગ ધર્મના હોવા છતાં શહેરની સુરક્ષા માટે એક રાજકીય એકમ છીએ. દરેકને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા હતી.
પણ આ જ સમયગાળો છે જ્યાં યુદ્ધો શરૂ થાય છે. બદ્ર, ઉહદ, અહીં એમની ભૂમિકા એક યોદ્ધાની બની જાય છે, જેની ઘણી ટીકા થાય છે. લેખક આને કેવી રીતે સમજાવે છે?
જુઓ, લેખક આ યુદ્ધોને સાતમી સદીની કબીલા સંસ્કૃતિના રાજકારણના સંદર્ભમાં મૂકે છે. એ સમય અરબસ્તાનમાં લડાઈ અને બદલો એ જીવનનો ભાગ હતો. મક્કાના કુરેશે મુસ્લિમોની સંપત્તિ જપ્ત કરી હતી અને તેઓ આ નવા સમુદાયને નષ્ટ કરવા માંગતા હતા. એટલે શરૂઆતના યુદ્ધો મુખ્યત્વે અસ્તિત્વ ટકાવી રાખવા માટે હતા.
તો શું સંઘર્ષ જ એકમાત્ર રસ્તો હતો? મને એ જાણવામાં રસ છે કે જ્યારે એમની પાસે શક્તિ આવી ત્યારે એમનો અભિગમ કેવો હતો.
અને અહીં જ એમના જીવનનો સૌથી નાટકીય પ્રસંગ આવે છે, મક્કા વિજય. લગભગ 10 વર્ષના સંઘર્ષ પછી તેઓ એક વિજેતા તરીકે મક્કામાં પાછા ફરે છે. એમની સામે એ જ લોકો હતા જેમણે એમને ત્રાસ આપ્યો હતો.
તો બદલો લેવાનો પૂરો મોકો હતો.
બિલકુલ, પણ એમણે આવું ન કર્યું. એમણે જાહેર માફીની જાહેરાત કરી અને પોતાના જૂના દુશ્મનોને માફ કરી દીધા.
આ ઘટના ખરેખર એમની રાજકીય કુનેહ અને કરુણાનું સૌથી મોટું ઉદાહરણ છે.
હા, એ દર્શાવે છે કે એમનું અંતિમ ધ્યેય બદલો નહોતો, પણ સમાધાન અને શાંતિ સ્થાપિત કરવાનો હતો.
તો આપણે મક્કામાં એક ઉપદેશક જોયા અને મદીનામાં એક રાજનેતા, પણ આ છબી અધૂરી લાગે છે. એમના વારસાનું આધ્યાત્મિક અને બૌદ્ધિક પાસું શું છે?
તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. અને અહીં જ લેખકનો મુખ્ય વિચાર સામે આવે છે કે મોહમ્મદની કોઈ એક છબી નથી, એમનો વારસો બહુપક્ષીય છે. દાખલા તરીકે, કાયદાના નિષ્ણાતો જેમને ફકી કહેવાય છે, એમના માટે મોહમ્મદ એક આદર્શ ન્યાયશાસ્ત્રી છે.
એ કેવી રીતે?
એમના માટે પૈગંબરનું દરેક કાર્ય અને નિર્ણય એક કાયદાકીય સિદ્ધાંત છે. તેઓ અભ્યાસ કરે છે કે કોઈ ઝઘડામાં એમણે શું ચુકાદો આપ્યો અને એમાંથી આખા સમાજ માટેના કાયદા તારવે છે.
આ તો થઈ કાયદાની વાત, પણ સૂફીઓ એટલે કે ઇસ્લામના રહસ્યવાદીઓ એમને કેવી રીતે જુએ છે?
એમના માટે તો આ બધી કાયદાકીય બાબતો ગૌણ છે. સૂફીઓ માટે મોહમ્મદ અલ ઇન્સાન અલ કામિલ એટલે કે સંપૂર્ણ માનવ છે, ઈશ્વરના પ્રિયતમ. સૂફી કવિ રૂમી માટે મોહમ્મદ નિયમો આપનાર નથી, પણ ઈશ્વર સુધી પહોંચવાનો પ્રેમનો માર્ગ છે.
એટલે અનુકરણ માત્ર બાહ્ય ક્રિયાઓનું નહીં, પણ આંતરિક ગુણોનું, જેમ કે નમ્રતા, કરુણા, ધીરજ.
બરાબર, ઈશ્વર પ્રત્યેના સતત પ્રેમનો.
અને અહીંયા વાત બહુ રસપ્રદ વળાંક લે છે. એક જ વ્યક્તિ પણ એને જોવાના દ્રષ્ટિકોણ કેટલા અલગ છે. આધુનિક સમયમાં એમની છબી કેવી રીતે રજૂ કરાય છે.
આધુનિક યુગમાં પણ આ વિવિધતા ચાલુ રહે છે. 19મી અને 20મી સદીના મુસ્લિમ સુધારાવાદીઓ એમણે મોહમ્મદને એક તર્કવાદી, એક સમાજ સુધારક તરીકે જોયા.
એ સમયના પડકારોના જવાબરૂપે.
હા, એમણે દલીલ કરી કે મોહમ્મદે મહિલાઓને અધિકારો આપ્યા અને જ્ઞાનની શોધ પર ભાર મૂક્યો. બીજી તરફ સલાફી જેવા વધુ રૂઢિચુસ્ત જૂથો એમના જીવનનું શાબ્દિક અનુકરણ કરવા પર ભાર મૂકે છે.
આ તો ખરેખર અદ્ભુત છે. જાણે કે મોહમ્મદ એક અરીસો છે અને દરેક પેઢી એમાં પોતાની શ્રેષ્ઠ આકાંક્ષાઓનું પ્રતિબિંબ જુએ છે.
તમે બિલકુલ સાચું સમજ્યા. આ જ એમના વારસાની જીવંતતા છે. લેખક એક સરસ ઉપમા આપે છે. એ કહે છે કે જો કુરાન ઇસ્લામનો મુખ્ય ગ્રંથ છે, તો પૈગંબરનું જીવન, જેને સુન્ના કહેવાય છે, એ ગ્રંથનું વ્યાકરણ છે.
વ્યાકરણ એટલે કે નિયમોને કેવી રીતે વાપરવા તે શીખવે.
બરાબર, સુન્ના શીખવે છે કે કુરાનના સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરવા.
તો આ બધી ચર્ચા પછી આમાંથી મુખ્ય શીખ શું મળે છે? કોઈ વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે કોઈ પણ જટિલ ઐતિહાસિક વ્યક્તિને એમના સમય અને સંજોગોમાં સમજવા પડે. પૈગંબર મોહમ્મદને 7મી સદીના અરબસ્તાનના સંદર્ભ વગર આજના 21મી સદીના માપદંડોથી મૂલવવાથી ગેરસમજ જ ઊભી થશે.
એટલે કે ટીકા કે અંધભક્તિથી પર જઈને એક બૌદ્ધિક દૃષ્ટિકોણ અપનાવવો.
હા, અને એક સંવેદનશીલ દૃષ્ટિકોણ પણ.
અને શું એમના જીવનમાંથી આજના નેતાઓ કે સમાજ માટે કોઈ પ્રેરણા મળી શકે છે?
ચોક્કસ. નેતૃત્વ, સંઘર્ષનું સમાધાન અને વિવિધતામાં એકતા. મદીનાનું બંધારણ શીખવે છે કે અલગ અલગ સમુદાયોને એક સામાન્ય હેતુ માટે કેવી રીતે એકઠા કરી શકાય. અને મક્કા વિજય શીખવે છે કે શક્તિશાળી સ્થિતિમાં હોવા છતાં ક્ષમા દ્વારા કેવી રીતે લાંબા ગાળાની શાંતિ સ્થાપી શકાય છે. આ પાઠ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
અંતમાં અમારા શ્રોતાઓ માટે કોઈ એવો વિચાર જે તેમને આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે.
એક વિચારવા જેવો પ્રશ્ન છે. પૈગંબર મોહમ્મદની છબીને લઈને આજે જે વૈશ્વિક વિવાદો થાય છે, કાર્ટૂન વિવાદ કે અન્ય કોઈ મુદ્દો, શું તે ખરેખર 7મી સદીની એક વ્યક્તિ વિશે છે કે પછી તે વર્તમાનના મુદ્દાઓ પરનું એક સાંકેતિક યુદ્ધ છે?
એટલે કે સત્તા, સન્માન, સંસ્કૃતિ અને આધુનિક વિશ્વમાં ધર્મના સ્થાન જેવા આજના સંઘર્ષોનું પ્રતિબિંબ.
હા, કદાચ ઇતિહાસને સમજવાથી આપણને વર્તમાનના આ જટિલ સંઘર્ષોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.